તારીખ 4/4/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 207 અને 208 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 97.
ભક્તિ ખરેખર પદગાવું એ ભક્તિ નથી. આપણે તો ઘણી વાર અહીંયા સ્પષ્ટતા કરીએ છીએ કે માત્ર પદ ગાવું તે કઈ ભક્તિ નથી. ભક્તિનું સ્વરૂપ વિગત કરી નાખ્યું. પદ ગાવું એ ભક્તિ નથી. તેમાં આગ દ્રવથી આ રોજ ઘરેડ બંધ કરી નાખે, માતા પૂજા થઈ પૂજા નથી, એ રૂઢિ છે. પૂજા કરવાની રૂઢિ છે અને ભક્તિ કરવાની રૂઢિ છે. એટલે એ વસ્તુ આખી જુદી છે. એટલે રૂઢિમાં શું થાય છે કે વિષય એ વિષયનો વિચાર નથી. જો પૂજા કરે માણસ તો પૂજા બોલી જાય, મન ક્યાંય ને ક્યાંય ચાલતું હોય. એવી રીતે ભક્તિ કરે ત્યારે ભક્તિ બોલે પણ મન ક્યાંય ચાલતું હોય. પછી કેવી રીતે એમાં શુષ્કતા ન આવે? શુષ્કતા રહે ને, સીધી વાત છે. નહીં તો અધ્યાત્મ જે વિષય છે ને એ તો એકદમ અધ્યાત્મનો વિષય ભાવના પ્રધાન છે. અથવા ખરેખર ભાવના પ્રધાનતામાં આવ્યા પછી જ અધ્યાત્મ શરૂ થાય છે. એટલે અધ્યાત્મ જે ખરેખર અધ્યાત્મી હોય એને તો શુષ્કતા આવે જ નહીં. શુષ્કતા કેમ આવે છે? એનું એક વિકૃત રૂપ, જેમ પૂજા ભક્તિનું વિકૃત રૂપે એને અંગીકાર કરવામાં આવે છે, અધ્યાત્મને પણ વિકૃતપણે અંગીકાર કરવામાં આવે છે. એટલે જ્યાં વિકૃતિ આવી, દરેક જગ્યાએથી વિકૃતિ આવવાની સંભાવના છે કોઈ પણ સ્ટેજ ઉપર. જ્યાં વિકૃતિ આવી એટલે અસલિયત ગઈ, એનું જે અસલપણું છે એ ચાલ્યું ગયું, અને વિકૃતિમાંથી દોષની ઉત્પત્તિ થાય. જે સહજ હોય, સ્વાભાવિક હોય, એમાંથી ગુણની ઉત્પત્તિ થાય, અને વિકૃતિમાંથી દોષની ઉત્પત્તિ થાય. આ અનિયમ સિદ્ધાંત છે. પછી શુભ યોગ હોય તો એમાંથી દોષની ઉત્પત્તિ થાય. પૂજા ભક્તિ અધ્યાત્મ એ તો શુભ યોગ છે. અધ્યાય વગેરે શુભયોગમાંથી પણ દોષની જ ઉત્પત્તિ થાય. આવું છે. એટલે થોડું પણ યથાર્થ કરવું, ઘણું કરવું એ પ્રશ્ન નથી. જેટલું કરવું, થોડું કે જેટલું કરવું, એટલું યથાર્થ કરવું. અયથાર્થ કાંઈ નહીં થવું. સમજીને કરવું અને એનો ભાવ સાથે હોવો જોઈએ. જે થાય એનો ભાવ સાથે હોવો જોઈએ. ખરી વાત તો છે કે ગુરુદેવ ને ઓળખાવે તો ગુરુદેવ નો મહિમા આવે, ગુરુદેવ ની આજ્ઞામાં ચાલવાનું બને, બધું એમ જ થાય. એટલે જૈન જૈન દર્શનને બીજું એ શબ્દ એ લગાડવામાં આવે કે જૈન શાસન. શાસનનો અર્થ છે આજ્ઞા અનુસાર વર્તાય તે શાસન. શાસનમાં શું બને? જેનું શાસન ચાલતું હોય એની આજ્ઞા અનુસાર. તો જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે બધું ચાલે, એનું નામ જૈન શાસન. બાકી બધી વાતો જૈન શાસનના નામે, બાકી બધી ધમાલ. એ તો સ્થાનકવાસી અપાસ્ત્રમાં બેઠા બેઠા જૈન શાસનની વાત કરે, અને બીજા પણ ગમે એટલી વિકૃતિમાં આવ્યા હોય તો જૈન શાસનની વાત કરે. હું તો હમણાં કલકત્તા જઈને આવું છું, મારો ત્યાં તો મારવાડી સમાજ મોટો છે, દિગંબર દેરાસરમાં આપણે જઈએ દર્શન કરવા, પૂજાનું ઘણું અર્ઘના ઢગલા હોય, વસ્તી મોટી ને બધા થાળ ભરેલા હોય, બધા ત્રાસ ભરેલા હોય, અર્ઘના ઢગલા હોય, અને પૂજા કરતા કરતા નાચતા હોય અડધા, એવી રીતે આ પૂજા કરતા હોય, વૃદ્ધિગત થઈ જાય એટલે ભાવ ન આવે, બાકી બધો દેખાવ થાય પણ ભાવ ન આવે, એ ભાવની સમજણ ન હોય, ભાવ ન આવે ત્યાં સુધી ભાવની વિનાશ કેવી રીતે આવે, જ્યાં સુધી ભાવ ન આવે તો ભાવનાની વિનાશ ક્યાંથી આવે, આજ્ઞા ને પૂજે છે ધ્રુવ્ય ભાવે, પણ આજ્ઞા પૂર્વક ધ્રુવ્ય ભાવ, આજ્ઞા પૂજા છે તો નીકળે તો આજ્ઞા એ જ ધર્મ છે, આજ્ઞા એ જ તપ છે, આજ્ઞા બાર ન જાય જ એનું તપ છે, આજ્ઞા મારે જ એનો ધર્મ છે, એનું નામ જૈન શાસન છે. દિગંબર માંથી શ્વેતાંબર ક્યાંથી થયા? જે ભાવલિંગે સંતો હતા એને આજ્ઞા કરી દક્ષિણમાં ચાલ્યા આવવા, ત્યાં દરેક ક્ષેત્રકા ભાવ નથી, દક્ષિણમાં અમે પોતે દક્ષિણમાં વિહાર કરી ગયા, બીજાને પણ આજ્ઞા કરી દક્ષિણમાં ચાલ્યા, અમને અહીંયા ઠીક છે, આ પાણી મળે છે, વાંધો નથી, વાત તો હતી ખાલી ક્ષેત્રાંતર ને, પણ જેને કહ્યું એને સમજીને કહ્યું, પંથ નો વસરો થઈ ગયો, વર્ષો જતા એક પંથ નો વસરો થઈ ગયો, બહુ મોટી વાત છે. એમના જ્ઞાનમાં આવ્યું છે એ મર્યાદા છોડવી નહીં, હા એટલે મર્યાદિત રહેવું, એમના જ્ઞાનમાં જે ભાઈસું છે એની મર્યાદામાં વર્તવું, તે આજ્ઞા, એમના જ્ઞાન ના પાડે કે આમ નહીં એટલે નહીં, બધાને મૂળ વાળી કરી જગ્યાએ છે, મહાવીર ભગવાનથી અત્યાર સુધીના જેટલી બધી ગડબડ ચાલે છે એમાં જ્ઞાનીની આજ્ઞાનું ઉલ્લંઘન થયું છે ત્યાં જ ગડબડ ચાલે છે, જ્ઞાનીની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય તો ગડબડ, આ છે દેવા છે.
કપટપણાની વાત, આજ્ઞા પૂજાની વાત, આજના પ્રવચનમાં
અજ્ઞાન પરિષદ, અજ્ઞાન પરિષદના દર્શન પરિષદમાં શું છે કે સ્વરૂપ પ્રાપ્તિની એટલી બધી ભાવના હોય અને છતાં સ્વરૂપ પ્રાપ્ત ન થતું હોય, એટલે દર્શનોને અજ્ઞાન ચાલુ રહેતા હોય અને એની વેદના ઊભી થાય, એની વેદના રહે, એ અજ્ઞાન પરિષદને દર્શન પરિષદ છે. ત્યારે એમાં તો કેવા પરિણામ કર્યા છે આ જીવે, કે હવે શુદ્ધ ભાવથી એક સ્વરૂપ પ્રાપ્તિ સિવાય બીજી કોઈ ભાવનામાં અશુદ્ધતા નથી, શુદ્ધ ભાવથી હું શુદ્ધ અંતકરણથી હું ચાહું છું કે મને મારું સ્વરૂપ જ જોઈએ, કાંઈ નથી જોતું, હું પછી હવે આમાં વાર કેમ, હવે શું કરવા મને વાર લાગે છે, મને શું નડે છે, મારી ભાવના આટલી શુદ્ધ છે ને, એવી જે વેદનાનો એક મિથ્યાત્વ રહ્યું છે, મિથ્યાત્વ છે કે જે તીવ્ર પરિણામે બાંધ્યું હોય છે, અને જે બીજા દર્શનોના ગાળવાના બીજા પરિણામોથી નથી ગળેલું પાછળ શું થયું છે? વિખ્યાતના પણ તીવ્ર મંતિલોનું પરિણામ તો ઘણા થયા છે, એમાં કોઈ એવા વિખ્યાતના તીવ્ર પરિણામ થયા છે કે જે દર્શનમાં ગળવાના પરિણામ થાય? સાચા દેવ ગુરુ શાસ્ત્ર સ્વાધ્યાય આદિ બીજા બીજા છતાં તે વિખ્યાત રહી જાય છે, ગળતું નથી, મંદ થાય છે, પણ જે ગળવું જોઈએ જે રીતે મૂળ ગાંઠ ખુલી જવી જોઈએ એ ગળતી નથી. દર્શન કરી શકે પ્રજ્ઞાન પરિષદ વખતે ગળી જાય, એને છેલ્લી ગાંઠ ગળવાની છેલ્લી પ્રક્રિયા છે. ખરો દર્શન દર્શન પરિષદ અજ્ઞાન પરિષદમાં તીવ્રપણે આવે જ એ સ્મૃતિનો 165મો પત્ર છે, જ્ઞાન પ્રાપ્તિનો છે 24મા વર્ષનો પહેલો પત્ર. અને તમે એમના આગલા 62 કે 64 પત્રો વાંચો તો દર્શન પરિષદના છે. દર્શન કરી શકે છેલ્લે છેલ્લે પછી એ સહન નથી કરી શકતા, એ પરિસ્થિતિને પોતે નથી કરી શકતો, જે પછી એ નિરાકાર થઈ જાય છે. પછી એને ત્યાં ટકવાનો આધાર નથી, વિદ્યાર્થીને રહેવાનો કોઈ આધાર નથી. આકુલતા છે ખરી, પણ એ આકુલતા એ જરૂરી છે. એક ન્યાય આકુલતા છે, દુઃખ થાય છે, વેદના થાય છે, પણ એ આકુલતા એ જરૂરી છે. એ આકુલતા આવવી જરૂરી છે એકવાર, કેમ કે એને અજ્ઞાન અને મિથ્યાત્વ સહિતની સ્થિતિમાં નિરાકુલતા એટલે શાંતિ માનીને પીડ્યો છે. અત્યારે શેમાં પીડ્યો છે? કે ભલે અજ્ઞાન ને મિથ્યાત્મ કાંઈ વાંધો નથી, ખાય પીને મજા કરીએ છીએ, શું કાંઈ આપણને તકલીફ શું છે? બીજી એક બધાનું જીવન ચાલ્યું જાય છે, શાંતિથી આપણું જીવન ચાલ્યું જાય છે. એ જે એને એને જે મિથ્યાત્મને અજ્ઞાનમાં જે એને ફરીને ઠામ થયો છે, ત્યાંથી ઉખડવા માટે થોડીક અશાંતિની જરૂર છે. એ અજ્ઞાન દર્શન અજ્ઞાન પરિષદ અને દર્શન પરિષદનો ઉહાપો થયા વિના એ નહીં નીકળેલા છે. ઉચિત જામી જાય છે, મેલ જામી જાય છે, કાઢ જ્યારે જામી જાય છે, પછી આકરો પ્રયોગ કર્યા વગર ના નીકળે. મેલ જામી ગયો હોય તો એને તેજાબથી ને એસિડથી ધોવે છે, કાઢ જામી ગયો હોય તો એને ધારદાર હથિયારથી ઘસે છે. એમ એ જે છેલ્લું જે રહી જાય છે એને તોડવું હોય ત્યારે આકરો પ્રયોગ છે. એવું દર્શન કરે છે, અજ્ઞાન કરે છે, ઘણી વેદનામાં જીવ આવે, અત્યંત વેદનામાં આવે, પછી નટ પછી ગળી જાય
ગયા. જીવંત ઉદાહરણ,
હા જીવંત ઉદાહરણ છે. બેન શ્રેણ નું ઉદાહરણ છે, સુગારીજીનું ઉદાહરણ છે, અક્રમજીનું ઉદાહરણ છે. ગુરુદેવે તો પોતાની અંદર વાત લગભગ ખુલી જ નથી ક્યાંય, એનો અર્થ ગુરુદેવ પાસે એવા કોઈ સમીપવાસી જીવ ગયા જ નથી જેમની સમીપમાં જાય, અંતેવાસી જેને કહેવાય એમનું અંતર કઢાવી દે. સમૂહ એટલો બધો ભેગો થયો પણ અંતેવાસી કેટલા? જનારા જીને તો કાળજું કાઢીને આપી, આ અમારું હૃદય આ છે, આ અમારું કાળજું છે. કોઈ એવી યોગ્યતા વાળાને પાત્રતા વાળાને ભાવથી સમીપ જવા વાળો જોઈએ ને. साधक बाधक ये सब तो पर्याय का ज्ञान करने के लिए है, साधक बाधक ये सब तो पर्याय का ज्ञान करने के लिए है। सबलाई का चश्मा लगाए बिना नबलाई का भी यथार्थ ज्ञान नहीं होता। बिना माफुर पॉइंट से विराम दे। सबलाई का एक अनंत वीर्य के पिंड रूप का चश्मा लगाए बिना नबलाई का भी यथार्थ ज्ञान नहीं होता है। साधकपण बाधकपण अनेक विविध प्रकार जो कोई पर्यायों की चर्चा थाय के बाधक पर्यायो आवी गणाय साधक पर्यायो आवी होय ये ज्ञान करवानो विषय छे। शू कीधु? ज्ञान करवानो विषय छे एटले शू के अवलंबन लेवानो विषय नथी। એ ભૂર આ જગ્યાએ થાય છે તે જરાક સાવધાની રાખવા જેવું વિષય છે કે ઉપદેશ છે એની અંદર આમ કરો આમ કરો આમ કરો, આ કર્તવ્ય છે આ કર્તવ્ય છે, આ અકર્તવ્ય છે આ નહીં કરો, આવો એ આદેશ અને ઉપદેશ ધ્વનિ જે છે જીવ એને અવલંબી જાય છે। એ કરવા જતાં જીવ એને અવલંબી જાય છે, એ અવલંબનનો વિષય નથી, એનો અવલંબન થાય છે, આ ભૂલ થાય છે। એટલે અહીંયા કહે છે કે જ્ઞાન કરવાનો વિષય છે, અવલંબન કરવાનો વિષય નથી। साधक बाधक ये सब तो पर्याय का ज्ञान करने के लिए जानवानो विषय छे। और वो तो जानी ने पोतानी पर्याय साथे एनी मेळवणी करे कि आने बाधक भाव कहवाय आने साधक भाव कहवाय, तो मारे पर्याय ने एने आने केटलो मेळ छे कि केटलो अंतर छे, आ एक मेळवानो विषय छे जाणवने। आथी वधारे कोई वात नथी। તેત્રીસમી સાલમાં નાના મૃતને ભાન ઉપદઘાતમાં એ વાત નાખી છે નાના મૃત, કેમ કે શ્રીમદજીના જે વચનો છે એની જે ઉપદેશ ઘણો છે, સિદ્ધાંત બોધ ગૂઢ ભાષામાં છે, ઉપદેશ બોધ ઘણો છે। કોઈ એમ સમજી લઈએ કે આ ઉપદેશ બોધની અંદર શું પર્યાયનું કર્તૃત્વ આવી જાય છે, નાનીના વચનમાં એ વાત નથી। આ ગ્રંથનો વિષય ખાસ કરીને મુમુક્ષુ કક્ષાના જીવોને ઉદ્દેશીને લખાયેલા વચનો છે, જ્ઞાનીઓને નથી કંઈ કીધું, મુમુક્ષુ કક્ષાના જીવોને ઉદ્દેશીને લખાયેલા વચનો છે। તેથી તેમાં વચન વ્યવહારની પદ્ધતિ ઉપદેશાત્મક અથવા આદેશાત્મક છે, પ્રયોજનવશ પરમાત્મામાં અથવા જ્ઞાનીઓ દ્વારા આ પ્રકારે કથન શૈલી હોય છે। આગમમાં પણ છે, બીજા જ્ઞાનીઓની પણ આવી કથન શૈલી હોય છે। તેમાં પર્યાયનું કર્તૃત્વ થાય છે તેવું જરા પણ વિચારવા યોગ્ય નથી, પર્યાયનું કર્તૃત્વ લેવાનું નથી, એમાં વિચારવાનું નથી। પ્રયોજનની દ્રષ્ટિવાળા જીવો, પ્રયોજનની દ્રષ્ટિવાળા જીવો પર્યાય વિષયક બોધ વચનોને સ્વલક્ષે અંતર મેળવણી અર્થે અવગાહે છે, એ દશા અને પોતાની દશાની મેળવણી કરવા માટે એનું અવગાહન કરે છે, જેથી અયથાર્થતા થાય નહીં, પોતાની પર્યાયમાં અયથાર્થ પણ હોય તો સુધારી શકે અથવા પર્યાયના કર્તૃત્વમાં દ્રઢતા ન થાય। કારણ કે પર્યાયનો રસ એ જ મૂળ મિથ્યાત્વ છે, પર્યાયનું કર્તૃત્વ એનો રસ છે એ જ મૂળ મિથ્યાત્વ છે, અને એ સિદ્ધાંત મુખ્ય રાખીને જ અંતર મેળવણી યથાર્થપણે થઈ શકે છે। આટલી વાત નાખી છે. ત્રીજી સાલમાં ઉપજાતિ કૃતિથી પણ આ વાત નાખી છે, કેમ કે આ વચનોથી કોઈ ગુરુદેવની શૈલી જુદી પડે છે, એમની શૈલી જુદી પડે છે, શ્રીમદજીની શૈલીની અંદર કોઈ બીજી ગડબડ નથી વિચારવાની, એટલે એટલી વાત નાખી. એટલે પર્યાયનું જ્ઞાન, પર્યાયનો વિષય પર્યાયનું જ્ઞાન કરાવવા માટે છે, એની પોતાની પર્યાય સાથે મેળવણી કરવા માટે છે, સરખાવી જુએ કે મારે કેટલું છેટું છે આ વિષય સાથે, અથવા બરાબર છે કે નહીં, ક્યાંય ફેર પડે છે કે નહીં, કેટલું. અને સવળાઈનું ચશ્મું લગાવે અને નબળાઈનું યથાર્થ જ્ઞાન નહીં થાય. પોતાની પર્યાયની નબળાઈનું જ્ઞાન ક્યારે થશે, કે હું કેટલો સબળો છું એ મુખ્ય રાખશે તો જ એની સાથે જ્ઞાન થશે. અને પોતે અનંતમાં ભાગે છે એમ લાગતા પુરુષાર્થ ઉપડશે. નબળાઈનું જ્ઞાન પણ પુરુષાર્થ ઉપાડવા માટે છે, કેમ કે નબળાઈનું જ્ઞાન સબળાઈપૂર્વક થાય છે, માટે પોતાના સબળાઈપૂર્વક નબળાઈનું જ્ઞાન થતું હોવાથી નબળાઈનું જ્ઞાન પણ પુરુષાર્થ ઉપાડવા માટે છે, પુરુષાર્થ હીણો કરવા માટે નથી. સાધકપણા બાધકપણા તો પર્યાય કી બાત હૈ, અમે તો સાધકપણે બાધકપણે કે ભી દરકાર નહીં હૈ. જેને પોતાના સ્વરૂપમાં અસ્તિત્વ સ્થાપ્યું એને પર્યાયની દરકાર કરવાની ચિંતા નથી, પર્યાયની સાવધાની કરવાની ચિંતા નથી, પર્યાયનું અવલંબન લેવાની ચિંતા નથી, અને પર્યાયની ચિંતા કરવાનો, દુશ્ચિંતા કરવાનો એને પ્રયોજન નથી. દુષ્ટચિંતા છે એનો પર્યાયની. જ્યાં સ્વરૂપમાં સાવધાન થયો એના બધા કાર્યો સીધા છે. જે જીવ મૂળ સ્વરૂપમાં સાવધાન થયો એના બધા કાર્ય સીધા છે, એક મુદ્દા નથી એનાથી. અનંત ગુણ સવડા થવા માંડ્યા ને, એટલે બધા કાર્ય સીધા એના. સાધકપણા મુજે ત્રિકાળે નુકસાન નહીં પહોંચા સકતા, બાધકપણા મુજે નુકસાન નહીં પહોંચા સકતા, પણ સાધકપણા લાભ નહીં કર સકતા, તો ફિર ઇનકા વિચાર ક્યો? ઠીક, આ દૃષ્ટિનો જોર છે. દ્રષ્ટિ પર્યાય ને સ્વીકારતી નથી, એ આનું નામ છે. દ્રષ્ટિ પર્યાય ને સ્વીકારતી, સાધકપણું બાધકપણું પૂર્ણપણું અપૂર્ણપણું કાંઈ દ્રષ્ટિ સ્વીકારતી નથી. હું આ છું બસ એમ કરીને બેસી ગઈ છે. એટલી પૂરી, એટલી અનંત શક્તિથી, શ્રદ્ધાની અનંત તાકાતથી હું આ છું એમ કરીને નિર્વિકલ્પ પ્રતિ જે બેસી ગઈ છે, અનંત ગુણો ને હું આ છું એ સ્વરૂપ ની ભજના કરાવી દે છે. એક દ્રષ્ટિ એવી રીતે ધરભાઈ ને સ્વરૂપમાં આવે છે કે અનંત ગુણો જે દ્રષ્ટિએ ભજન કર્યું એનું જ ભજન કરવા લાગે, સ્વરૂપ નું ભજન કરવા લાગે છે. બસ પછી કર્તવ્ય શું રહ્યું, કર્તવ્ય શું રહ્યું, કર્તવ્ય કરાય છે માટે કરવાનો વિકલ્પ નથી. કર્તવ્ય જ્યાં કરવાનું છે ત્યાં કરાય છે, પોતામાં તો કરવું ન કરવું કાંઈ છે નહીં. જ્યાં પર્યાયમાં કરવું છે ત્યાં તો કરાય છે, પછી એનો વિકલ્પ નથી. એનો સ્વભાવ છે, દ્રવ્યનો એવો સ્વભાવ છે કે જેવી દ્રષ્ટિ પરિણમી એવા અનંત ગુણો પરિણમી જાય, એવો દ્રવ્યનો સ્વભાવ છે. અને એ પ્રક્રિયા ચાલુ છે, દ્રષ્ટિ પરિણમતા એ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. માટે સાધક ને ચિંતા નથી, સાધક ને સાહેબ એક પ્રતિમા, એક પ્રતિમા લઈ લ્યો ને, શું કીધું, એક પડીમાં લઈ લ્યો તમે, આખો દિગંબર સમાજ તમારા ચરણમાં આવી ગયો છે. વિદવત્તા ઘણી, વ્યક્તિત્વ ઘણું. હવે જો ત્યાગીપણું લઈએ તો બધા ત્યાગીને બહુ માને એમ કે અમારા દિગંબર લોકો એક પડીમાં ધારી થવાનું. આખો દિગંબર સમાજ તમારા ચરણમાં ઝૂકી પડશે. કઈ સમાજને ઝુકાવવા માટે થોડી પડીમાં લેવાય છે. શું એટલું સહજ સ્વરૂપ, સહજ સ્થિતિ છે આ સ્વરૂપ. સ્થિરતા વધી જાય એટલી કે ઉપરના ગુણસ્થાનની પ્રાપ્તિ થાય, ચોથો ગુણસ્થાનથી આગળ વધીને એ સહજ સ્વરૂપ સ્થિરતાની સ્થિતિ છે. એ સહજ છે, એ કોઈ કરવાની ચીજ છે, કરે થાય એવી ચીજ છે. મહાવીર ભગવાન સમ્યક દર્શન પામ્યા પછી દસમે ભવે મુક્તિ પામ્યા, તો દસ ભવે અમને કરવાતા અભિપ્રાય પૂછો જ્ઞાની. તો વર્તમાન સમયમાં મુક્તિ થતી હોય તો બીજો સમય એને જોતો નથી. આ ક્ષણે મુક્તિ થતી હોય તો એને બીજી ક્ષણ જોતી નથી. આ સર્વ જ્ઞાની નો અભિપ્રાય છે. અને છતાં કોઈને એક ભાવ થાય, કોઈને બે ભાવ થાય, કોઈને ચાર ભાવ થાય, કોઈને દસ ભાવ થાય. મહાવીર કેવાના, તોય મહાવીર કેવાના. દસ ભવે પામ્યા ત્યારે છેલ્લા ભવે મહાવીર કેવાના. ઠીક એવું કરતો પુરુષાર્થનો વીર્યનો ઉછાળો જોઈને મહાવીર કેવાના. ખાલી 72 વર્ષનું આયુષ આ કાળમાં ટૂંકું આવ્યું છે. આથી 2500 વર્ષ પહેલા 72 વર્ષનું આયુષ હતું. ચોથો આરો ચાલતો હતો, ચોથો આરો ચાલતો હતો. કઈ 2.5-3 મહિના બાકી હતા પૂરા થવા. ભગવાન નિર્માણ બધાય રહેતા રહે. મહાવીર કેવાના પછી 3 રહી ગયા, એ પછી 5મા આરામાં મુક્તિ ગયા. ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, નિધંબો સ્વામી. એવું છે, દ્રષ્ટિ તો આમ કામ કરે છે. સાધક પણ બાધક પણ એની ચિંતા હવે મારે કરવાની રહેતી નથી. જેમ કોઈ ધીંગ ધણી માથે હોય છે, નથી કહેતા ભાઈ તું શું કરવા ચિંતા કરે, તું શું કરવા રોવે છે, તારે માથે આવો ધણી છે તું શું કરવા રોવે છે. દીકરો પરાક્રમી પાકે તો પછી એને બાપ મા બાપ ને ભાઈ તમારે શું ચિંતા છે, હવે તો દીકરા છે તમારે, કે છે કે નહીં તમારે શું ચિંતા છે એમ કે નથી. અમે ભગવાનના ભેટા થયા પછી એની પર્યાયને શું ચિંતા છે. જે પર્યાયને પરમાત્માના દર્શન થયા એ પર્યાયને શેની ચિંતા છે. કોઈ અવસ્થાની ચિંતા એને હોય વાતો તો વ્યવહારની એની કૃત્યા આવે, પર્યાય દ્રષ્ટિ અનેક વાતો આવે. જ્ઞાની પણ જાણે સાવધાની રાખતા હોય પર્યાયની એમ લાગે, પણ સરળતા ઘણી છે. ધન્ય આરાધનામાં એ ન હોય, ખેદ રહે છે પોતાને, ખેદ રહે છે. પ્રવૃત્તિ ચાલુ રહે તો આમ દેવા પણ વિચારી થોડા જાણવા. ઠીક, આમ નામ જો હું લંબાણો અને આમ નામ જો અમે ચાલુ રાખ્યું તો અમારા જેવા વિચારી પણ થોડા જાણવા, એવો ખેદ થાય છે. પણ એ બધી વ્યવહારને વાતો છે, પર્યાય આ દ્રષ્ટિ રાખીને વાત છે. પર્યાયના સાધક બાધક પણ આની મને ચિંતા નથી, દ્રષ્ટિ રાખીને વાત છે. કેવી પરસ્પર વિરુદ્ધ લાગે. પોતે એમ કે છે કે પર્યાયના સાધકપણાની બાધકપણાની ચિંતા મને છે, અને છેલ્લે દિવસે શ્રીમદ લઈને બેઠા છે. ચાલુ છે, વૃદ્ધિગત થતી જાય છે. હા, એ મૂળિયા કાપે છે તો શું ખબર પડે, બાર મજા આવે એમ દેખાય, અંદર મૂળિયા કાપે છે
તો ચારિત્ર મોના
મૂળિયા નીચે છે કાપે છે. ઝાડ એમને એમ લાગે કે આમાં તો આમાં આવું ઊંધું ઝાડ છે, કીધી આ હુકાય અને આ કીધી અહીંથી આગું જાય, પણ મૂળિયા કાપે છે એ ઘરે પડી જવાનું. ઘણા વર્ષથી તબિયત અસ્વસ્થ હતી, અત્યારે બીજું તો કઈ થાય એવું નથી. ઉપરના ગુણસ્થાનમાં જે બાહ્ય વ્યવહાર સ્વરૂપ સ્થિરતા ને બસ હોય તો કઈ આટલી તબિયત બગડ્યા પછી કઈ હચવાય નહીં. ઉપરના ગુણસ્થાનમાં જવાની તો બીજી કોઈ પરિસ્થિતિ પાંચમામાં થોડેક આવે તો આવે, ઉપર જવાની તો કઈ સ્થિતિ હોય નહીં. સ્ટે કરીએ અત્યારે તો અંદરમાં સ્થિર થઈથી ને મૂલ્ય કાપવાના છે ચારિત્રના અચારિત્ર. ચારિત્ર ન આવે એથી કઈ ચારિત્ર સંબંધિત કાર્ય ન થાય એમ નથી. એમ કેવું છે બહારમાં એમ લાગે કે ચારિત્ર માં આવતા નથી, પણ અંદરમાં ચારિત્ર માં આવવાનો પ્રોસેસ ચાલુ છે અને એ ચારિત્ર માં આવશે, એ અચારિત્ર માં બહુ વખત રહેશે. મુનિપણાનો કાળ બહુ ઓછો હોય છે, આયુષ્યના પ્રમાણમાં મુનિપણાનો કાળ ઘણો ઓછો હોય છે. ભગવાનને 12-12 વર્ષ લાગ્યા છે, ખોટો જુઓ તો મેક્સિમમ પીરિયડ છે આયુષ્યની અપેક્ષાએ. 72 વર્ષમાં 12-12 વર્ષ લાગ્યા છે, બાકી બહુ ઓછા વર્ષ લાગે. 19 માં ભગવાન છે ને તો બહુ બહુ ઓછો ટાઈમ લાગ્યો છે. એકદમ દીક્ષા લીધી, નિર્ગુણ થયા કે શ્રેણી માંડી. પણ અનંતકાળમાં એનો કાંઈ હિસાબ નથી, અનંતકાળમાં એ કાળમાં કાંઈ ઓછા વધતાપણાની કોઈ ખાસ ગણતરી નથી. એ ગૌણ કરવા જેવો વિષય છે, મુખ્ય કરવા જેવો વિષય છે. એક વાર દ્રષ્ટિ આવી, પૂર્ણતાની દ્રષ્ટિ, પૂર્ણતા ઉપર દ્રષ્ટિ આવી, પૂર્ણ સ્વરૂપ ઉપર, એટલે અવસ્થા પૂર્ણ થઈ છૂટકો. એટલે તો બહુ લાક્ષણિક ઢબથી એમણે એક વાત કરી ને કે સમ્યક દર્શનને વાચા આપે કે એ જીવ એકવાર જો તું મારી સાથે સંબંધ કરીશ ને તો તારે સંસારમાં રહેવું હોય તો હું રહેવા નહીં દઉં, ખેંચીને ઢસડીને મુક્તિમાં લઈ જઈશ, તારે નહીં આવવું હોય તો એ ઠીક. માટે જ્ઞાનીને પર્યાયની ચિંતા નથી થતી, એવું કંઈક વૈજ્ઞાનિક પરિસ્થિતિ ઊભી થાય છે. પરિણામ તો કરવા ક્યાં થાય છે, અત્યારે આ પરિણામ જોઈએ છે તો ક્યાં લાવી દઈએ, સમય ધ્યાનના પરિણામ જોઈએ નિર્વિકલ્પ લાવી આવી જાય, ઈચ્છા પ્રમાણે કઈ થોડા પરિણામ થાય છે. તો જે જોઈએ છે એ પરિણામ એ ઈચ્છાપૂર્વક નથી થતા, એમ જ્ઞાનીને પણ બીજા પરિણામ નથી થતા, એમ સહેજ જ નથી થતા, એમ આ સહેજ નથી થતા, એમ ઓલાય સહેજ નથી થતા, લાઈન બદલાઈ ગઈ આખી. જેમ સંસારની લાઈનમાં ઊભો છે તો મોક્ષની જે શ્રેણી છે એ વર્ગના પરિણામ નથી થતા, એ કોટીના પરિણામ ઈચ્છાઓ તો નથી થતા. એમ મોક્ષ માર્ગમાં આવ્યા પછી સંસારની શ્રેણી પરિણામ ન થાય, સહેજ જ ન થાય, એને કરી શકે નહીં, એ જીવ કરવા હોય તો કરી શકે નહીં, કરવા તો નથી, કરવાનો અભિપ્રાય પણ ન હોય, પણ છતાં એક માનો એક વાર કુતર્ક કરો તો કરવા હોય તો ન થાય એમ કે છે. પણ આમ કોઈ માણસને એમ કે લ્યો ભાઈ આ એક છરી તમને આપી, તમે હાલો માણસ ખૂન કરી નાખો, તમે જે માગો એ પૈસા આપી દેશો, તમારી જિંદગીમાં આખી જિંદગીમાં તમારે કોઈ પછી બોલો ચિંતા નહીં, કેટલા પૈસા માગી લ્યો તમે, પરિણામ ક્યાંથી લાવે પણ હે પરિણામ લાવ્યા લો, મારાથી નહીં થઈ શકે. શું કે મારાથી એ પરિણામ નથી થઈ શકે એવું, તમે ગમે તે આપો પણ મારાથી કઈ પરિણામ થઈ શકે એવી યોગ્યતા જ નથી મારામાં, એનું શું કરું, એમ યોગ્યતા ખલાસ થાય છે. સંસારમાં રહેવાને જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી યોગ્યતા ખલાસ થઈ જાય છે, એ દ્રષ્ટિમાં એની પ્રતીતિ છે. જેમ સ્વરૂપની પ્રતીતિ છે એમ પોતાની પૂર્ણતાની પણ પ્રતીતિ છે, માટે ચિંતા એને સાધક બાધકપણાની ચિંતા એને. ગુરુદેવે આમ કીધું કોઈ જગ્યાએ વાત કરી, શ્રીમદજી માટે કેસેટ ની વાત થઈ ને, એ જગ્યા રાખીને બોલ્યા પાપાની મારું ફરાની કેસેટ તમે સાંભળી ન જોવાય એમને જગ્યા રાખી છે. જ્ઞાની છે, મહાપુરુષ છે, એકાવતારી છે, એની સાધક દશા એમના જ્ઞાનમાં તરવરે છે, અને એ બધું રાખીને થોડીક વાત કરી છે, અને તારે એમને એમ થઈ જાય છે શું કે એને ક્યાં એનો જે શું ફેર પડે છે. જ્ઞાનીને ચિંતા નથી એ વાત, એટલી વાત કરી હોય તો એમની ચિંતા નથી. એમ માનો કે જ્ઞાની પુરુષનો માર્ગ છોડ્યા વગર એ વાત છે, જ્ઞાનીઓનો માર્ગ છોડ્યા વગર એ વાત છે, બીજો કરવા જઈએ તો જ્ઞાનીનો માર્ગ છૂટી જાય. પોતે પોતાના માટે લીધું છે શ્રીમદજી, કે જ્યાં સુધી અમે વ્યવહાર વેપારમાં ઊભા છીએ ત્યાં સુધી અયાચકપણે અયાચક વૃત્તિએ વર્તીએ છીએ, ક્યાંય યાચના નહીં, મને મદદ કરો, તમે મને ફલાણું આપો, મારી તમે અનુકૂળતાઓ કરો, મારી સગવડતાઓ કરો, એ યાચક વૃત્તિ થઈ. કદાપી અમે શું કહે છે આજ્ઞા સ્થાને રહીને છોડી દઈએ બધું, શું તો પણ અમે અયાચક વૃત્તિએ રહી શકીએ એવો અમારા અંગમાં ત્યાગ વૈરાગ છે. અત્યારે ધંધો વેપાર છે એટલે અયાચક વૃત્તિએ વર્તીએ છીએ અને લઈએ છીએ દઈએ છીએ વ્યવહાર સાચવીએ છીએ, પણ કદાચ અમે છોડી દઈએ બધું અને નિર્ધનતા આવી જાય. વેપાર ધંધો છોડી દીધા પછી માનો કે નિર્ધનતા આવી જાય તો પણ અયાચક વૃત્તિએ જ્ઞાનીના માર્ગમાં ઉભા રહી શકીએ એટલી શક્તિ અને સામર્થ્ય છે. અને એવી પરિસ્થિતિમાં આહાર આદિ કોઈ આપે તો પણ જ્ઞાનીનો માર્ગ ન છૂટે એટલી અંદરની માર્ગમાં સ્થિર રહેવાની પણ શક્તિ છે. જેમ કે બનાસીદાસ હતા, બનાસીદાસ બહુ મસ્ત હતા, પાઘડીનો વેપાર કરતા ને, પાઘડીનો વેપાર, આઠ પાઘડી વેચાણ દુકાન મન બે આને એક પાઘડીમાં બે આનાનો નફો રાખે, રોજનો રૂપિયો મળે એટલે દુકાન બંધ, આઠ પાઘડીનો વેપાર થાય એટલે દુકાન બંધ, હવે કાલનું કાલ આજનો આવી ગયો હવે કરો ધંધો આપણે આપણું કરો, હવે મસ્ત થઈ ગયા હતા. એની અંદર એવી પરિસ્થિતિ આવી કે રોજ આઠ પાઘડી નિર્ધનતામાં આવી ગયા. તો એક મિત્રની દુકાને જઈને ભજીયા ખાયા હતા, પકોડા એ તો મિત્ર છે એને જાણે કે આ પગારી મસ્ત માણસ છે, ભલે આવીને ખાઈ જાય આપણે એને ખવડાવવું છે, બોલો સમજીને જ આપતા હતા આપણે એને ખવડાવવું છે, શું એની નિર્દોષતા જાણતા હતા આની પાસે પૈસા નહોતા એટલે માગતા નહોતા, આપતા નહોતા, મિત્રતા ના દાવે ખાઈને રવાના થઈ જાય. 6 મહિના સુધી ખાતો યાચક વર્તી અને 6 મહિના પછી પછી કઈ ધંધો થાય આપણે લઈ લે તારા પૈસા, 6 મહિના ખાધું તારે ત્યાં હિસાબ કર. ભલામણ હિસાબ તમારે યાર કઈ કરવાનો હોય ના હો, હું મેં સમજીને ખાધું છે, પૈસા વધારે આપી દેવા છે એમ યાચક વૃત્તિ નથી ખાધું. વાત સાચી છે, તમારી વૃત્તિ બરાબર છે પણ મારે લેવાના છે જ નહીં, મેં પહેલેથી જ એ વિચાર રાખ્યો. પણ આ તો બધી જાતના પ્રસંગો આવે છે જ્ઞાનીઓને, પણ યાચક વૃત્તિને તો લખ્યું છે કદાચ બધું વ્યવહારથી મુક્ત થઈએ તો પણ જ્ઞાનીના માર્ગમાં અયાચક વૃત્તિએ રહી શકીએ એટલો ત્યાગ વૈરાગ્યની શક્તિ અમારામાં રહેલી છે. અસંપણું લેવું હતું એમને, અસંપણે થવું હતું, ધંધાથી છૂટું થવું હતું, પણ બધો વિચાર કરી રાખ્યો હતો પોતાના પરિણામનું માપ, બધું શક્તિનું માપ હતું એમ. એ રીતે
અકબરે શ્લોક રચવાનું કીધું એને, અકબર ની આશ કરે એમ, સીધી લીટી આવી જવું એ અકબર ની આશ કરે એમ, બધા અકબર ની આશા કરવા એમ, કે જયારે તીર્થંકર ની આશ નથી અકબર ની આશ કરે એમ કહીને આમ
તીર્થંકર ની આશ નથી એને અકબર ની
આશ કેવી રીતે છે આમ આવા તો
દિન હોય
તો આશ નહીં તીર્થંકર કે એવો આશ કરે અકબર
અપને મેં એસે લીન હો જાના, સત્ય મેં તો ચૈતન્ય બોલે મેં એસે લીન હો જાના, કે ઉસકે રસ સે પરિણતિ અન્યત્ર જાય હી નહીં. ઉસી કો વૈરાગ્ય કહેતે હૈ, આ વૈરાગ્ય પરમાર્થ વૈરાગ્ય, વ્યવહાર વૈરાગ્ય નહીં પણ આ પરમાર્થ વૈરાગ્ય. આમ તો વૈરાગ્ય ત્યાંથી જ ઉત્પન્ન થયેલો છે કે જો પોતે પૂર્ણ છે તો પૂર્ણતા હોય એને અપેક્ષા છે નહીં, અપેક્ષા વૃત્તિ તે અવૈરાગ્ય છે અને ઉપેક્ષા વૃત્તિ તે વૈરાગ્ય છે. તો પોતે પૂર્ણ છે એના આલંબનમાં ને એના આધારમાં કોની અપેક્ષા છે? કોઈ જગતની કોઈ દ્રવ્ય ભાવની અપેક્ષા નથી, એનું નામ જ વૈરાગ્ય છે. અપેક્ષા વૃત્તિ તૂટી ગઈ એનું નામ વૈરાગ્ય છે. પછી તો નામ માત્ર છે, પછી તો શું થયું એ બધું સ્વરૂપના આધારે જો વૈરાગ્ય ના આવે તો કરતું તો બુદ્ધિ થી આવે ને, વૈરાગ્ય નહીં કરતું તો બુદ્ધિ મુમુક્ષુ છે, માટે મારે વૈરાગ હોવો જોઈએ. એના આધાર લીધો હું મુમુક્ષુ પણ આનો કલ્પિત, આત્મા તો મુમુક્ષુ એ નથી ને, ગ્રસ્તી એ નથી ને, મુનિ એ નથી ને, કોઈ નથી, આત્મા તો આત્મા જ છે, એવા આત્માના આધારે વૈરાગ્ય. શક્તિ કૃત્રિમતામાં ખર્ચવી કે એ શક્તિ સહજતામાં ખર્ચવી, આટલો વિવેક અને આ પ્રકારનું એડજસ્ટમેન્ટ કરવાની જરૂર છે. કૃત્રિમતામાં ન ખર્ચવી એટલે સ્વચ્છંદ કરવો એમ પણ નથી, અને સહજતામાં લગાવવી એટલે યથાર્થ વિવેક કરીને શક્તિનો સદુપયોગ કરવો, એ મૂળ વાત છે. કે શક્તિ આને એવડે ખર્ચાય નહીં, ખોટી રીતે ખર્ચાય. શક્તિ મર્યાદિત છે, મોક્ષુભાઈ બાળક જેવો છે, એની શક્તિ બહુ ઓછી છે. નાની પાસે જેટલી શક્તિ છે, મુનિ પાસે જેટલી શક્તિ છે, એટલી આત્મશક્તિ પ્રગટ નથી મોક્ષોને, હજી તો પ્રગટી જ નથી. તો પછી જે કાંઈ કર્મજનિત ક્ષોભસમ છે વીર્યનો, એને એવી રીતે લગાવે કે એમાંથી આત્મવીર્યની સ્ફૂર્ણા થાય, એ જગ્યાએ એને અહીંયા લગાવવાની જરૂર છે. પછી એ સિવાય બીજી જગ્યાએ લગાવવા જાય એટલે પછી પોતાની યથાર્થ જગ્યાએ લગાવવાની બચશે નહીં, એની પાસે શક્તિ બચે નહીં. પછી મર્યાદિત શક્તિ છે, એક જગ્યાએ વપરાય ગઈ, બીજી જગ્યાએ નહીં વપરાય. કઈ વાપરવી હોય તો છે નહીં. આ પરિસ્થિતિ ઉપવાસ કરવો કે નહીં, તપ કરવો કે નહીં, મુમુક્ષુ હોય તપ કરવા કે નહીં, અમે તારા શક્તિ શેમાં ખર્ચવી છે એ તો નક્કી કર. ત્યાગ કરવો કે નહીં મુમુક્ષુ હોય, ત્યાગે કરવો ને તપે કરવો બધી વાત હતી, પણ શક્તિ પ્રમાણે, શક્તિ આત્મામાં લગાવતા લગાવતા પણ જો બચતી હોય, વધારે હોય તો લગાવતાને કોણ ના પાડે છે. પણ આત્માલમાં લગાવવાની શક્તિ નો એને બીજે લગાડી દઈએ તો પતિ ગયું, આત્મામાં લગાવવા માટે કઈ રહેશે. આ એક મહત્વનો વિષય છે, ક્યાં શક્તિનો સદુપયોગ કરવો, પ્રયોગ કરવો.
દેવજી મહાવીર સ્વામી ભગવાન જય, પરમ કૃપાળુ શ્રી કાન ગુરુ દેવનો જય. બંધ ત્યાં સોનગઢ છે પ્રોગ્રામ, આવતીકાલે સોનગઢ પ્રોગ્રામ હોવાથી અહીંયા વાંચન અને ધર્મચર્ચા બંધ છે રવિવારે.